તારીખ 8/2/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 169 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 62
આત્મા અનંત શક્તિ સ્વરૂપ છે. અનંત અનંત સામર્થ્ય સ્વરૂપ જે આત્મા, એની કેટલીક શક્તિનું આવરણ છે. સુતારી શક્તિ એટલે અનંત માંથી કેટલીક થઈ,
બરોબર,
જે મુખ્ય મુખ્ય છે. ક્ષોક્ષમ જ્ઞાન ગોચર, શ્રુત જ્ઞાન ગોચર થાય છે અનુભવમાં, એની સ્પષ્ટતા થાય છે. આચાર્ય મહારાજે એ વિષયને અહીંયા સ્પષ્ટ કર્યો છે. વર્ણન કરવા એ કયા કાર્યનું ફળ છે એમ જો વિચારવામાં આવે તો અપૂર્વ આત્મ સ્વરૂપના મહિમાના ફળ સ્વરૂપ સમ્યક દર્શનને સાનુભવ છે. જો એને એક ફળ ગણવામાં આવે સ્વાનુભવ રૂપી, તો એ અપૂર્વ આત્મ સ્વરૂપના મહિમાનું એ ફળ છે. પ્રથમ સ્વભાવ સમ્યક થાય ત્યારે એને પોતાનું સ્વરૂપ જ્ઞાનમાં ભલે ભાસ્યું છે, પણ સ્વાનુભવ થાય અથવા અભેદ અનુભવ થાય એટલો મહિમા ન ઉપજે ત્યાં સુધી એને મોક્ષ માર્ગમાં સમ્યક થયું છે એમ ન કહેવાય. ભલે સમ્યક સન્મુખ હોય તો પણ એને સમ્યક થયું છે એમ ન કહેવાય. ત્યાં સુધી એના અનંત જન્મ મરણ મર્યાદિત થઈ ગયા છે એમ નથી નક્કી થતું. એ મર્યાદામાં એ જીવ આવતો નથી કે એનું પરિભ્રમણ શાંત થઈ ગયું છે, સ્વઅંત થઈ ગયું છે. હવે અનંત નથી રહ્યું પણ શાંત થઈ ગયું છે. એ સ્વાનુભવના તબક્કામાં આવે ત્યારે એટલે મહિમા આવ્યો, અને એ મહિમા વધીને અનુભવ થવો, એ બે વચ્ચે પણ જે ક્રમ પડે છે એમાં મોક્ષ માર્ગમાં સ્વાનુભવ સુધી પહોંચે એ ક્રમથી એનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે આ જીવ હવે મોક્ષ માર્ગમાં આવ્યો, આ જીવનું પરિભ્રમણ હવે અનંત રહેતું નથી, હવે એને અંત, એનો અંત નજીકના ભવિષ્યમાં છે. અનંતમાં અક્ષય અનંત, હા અક્ષય અનંત હોય છે એનો અંત જ નથી આવતો, અને ક્ષય વાળો અનંત હોય છે એનો અંત આવે છે. ઠીક, આ ત્રિલોકસારમાં આવા બે ભેદ લીધા છે. જેમ કે કોઈ જીવને સમ્યક દર્શન થાય ત્યાર પછી તે જીવને મિથ્યા દર્શન થઈ જાય, સમ્યક દર્શન ગમીને એનું ઉત્કૃષ્ટ પરિભ્રમણનો કાળ કેટલો કે અર્ધ પૂતગલ પરાવર્તન. જો સમ્યક દર્શન ચાલુ રહે તો એના જન્મ મરણનો કાળ અસંખ્ય સમય છે,
બરોબર,
જ્યારે અર્ધ પૂતગલ પરાવર્તનનો કાળ અનંત સમય છે. અર્ધ પૂતગલ પરાવર્તન એટલે કેટલો કાળ કે અનંત સમય એમાં છે. સંખ્યાત અસંખ્યાત અને અનંતનો જે ભેદ છે એમાં ત્યાં અનંત સમય છે, છતાં તે અક્ષય અનંત નથી. એ અનંત છે તે અક્ષય અનંત નથી. એ સમયો છે તે અક્ષય અનંત વાળા સમયો નથી, પણ અક્ષય થાય છે,
બરોબર,
એ અનંતનો એ ભેદ છે. બાકી આકાશના પ્રદેશો, કાળના સમયો, એક કેવળ પર્યાયના અનંત અવિભાગ પ્રતિછેદો, આત્માની અનંત ગુણો, અનંત શક્તિઓ, એ બધા એટલા અનંત છે કે એનો ક્યાંય ક્ષય નથી, એનો ક્યાંય છેડો નથી. જયારે અર્ધપુર્જય પરાવર્તનના સમયો છે એનો છેડો આવે છે. એટલે આકાશના પ્રદેશો અને આત્માના ગુણો સુધીના અનંતો એ બધા અક્ષય અનંત છે, એનો ક્યાંય ક્ષય નથી થતો. આમ બે ભેદ અનંતમાં પડે છે અને એ સમજી શકાય એવું છે, એ સમજી શકાય એવું છે. પછી એનું જ્ઞાન સાથે સંબંધ લીધો છે, મતિસુર જ્ઞાન ને અવધિ જ્ઞાન પર્યંત આનું જ્ઞાન થાય છે. જયારે આનું આનું જ્ઞાન થતું નથી, કેટલા જ્ઞાન સાથે એનો કેટલો અનંત, કયા અનંત નો સંબંધ છે, કેવું જ્ઞાન નો અક્ષય અનંત સાથે સંબંધ છે, મતિસુર અવધિ નો અર્ધ બિંદુ પરાવર્તન સુધીના સમયમાં મર્યાદા છે જ્ઞાનની, જ્ઞાનજ્ઞનો વિભાગ ચાલે છે. અહીંયા અક્ષય અનંત છે કે પ્રભુ તારાધરની શ્રી વાત ત્યાંથી લઈએ. ચોથી નીતિ કે પાવન તારા તારાના અનંતી શક્તિઓ ભરી છે, અક્ષય અનંત છે. જે શક્તિઓ અનંત ભરી છે તે બધી અક્ષય અનંત વાળી શક્તિઓ ભરી છે. કેટલી શક્તિઓ છે કે એનું કોઈ માપ નથી, સંખ્યાએ ગણવા જતા એનું અક્ષય અનંત જેટલી શક્તિઓ ભરેલી છે. કાળના સમયોથી પણ વધારે અને આકાશના પ્રદેશોથી પણ વધારે એટલી શક્તિઓ ભરેલી છે. અને એક એક શક્તિ અનંત સામર્થવાન છે, અનંત શક્તિઓ છે અને પ્રત્યેક શક્તિઓનું સામર્થ છે, એ અનંત સામર્થ છે. એ જ્ઞાન શક્તિને લઈએ તો કેટલા જ્ઞેયોને જાણે, લોકાલોકને જાણે એટલું નહીં, એની શક્તિને વિચારવામાં આવે તો લોકાલોક પરમાણુગત જ્ઞાનમાં છે. જેમ આકાશમાં લોકાલોકમાં એક પરમાણુનું સ્થાન ઘણું નાનું છે, કેવળ જ્ઞાનમાં લોકાલોકનું સ્થાન કેટલું, કેવળ જ્ઞાનની શક્તિમાં. વ્યક્તિ તો જ્ઞાન નહીં પ્રમાણ છે, કેવું જ્ઞાન છે તે જ્ઞાન નહીં પ્રમાણ છે, પણ એ વ્યક્ત શક્તિને જો એનો પૂરો વિચાર કરવામાં આવે તો કેવું લોકાલોક છે, એક પરમાણુના સ્થાનમાં આવે એટલી એક કેવળ જ્ઞાનમાં શક્તિ રહેલી છે. અનંત લોકાલોક હોય તો પણ એમાંથી કેવળ જ્ઞાન વિશેષ હોય, એટલી કેવળ જ્ઞાનની શક્તિ છે. આવી તો જેની સર્વજ્ઞ શક્તિની એક પર્યાયની વ્યક્તિ, એ સર્વજ્ઞ શક્તિ કેટલી, અને એવી એવી અનંત શક્તિ હોય તો આત્માની મહાનતાની અનંતતા કેટલી, આત્માની મહાનતાની અનંતતા કેટલી, એનું જે એની જે મહાનતા છે એનો મહિમા જો આવે તો અનુભવ થાય. દેખાડવાનું કારણ એ છે, ગણિત આપવાનું કારણ એ છે કે એની મહાનતા જ્ઞાનમાં આવે અને મહિમા આવે તો અનુભવ થાય. મહિમા આવ્યા વિના કદી અનુભવ થાય એ બની શકે. જે સ્વરૂપ સમજ્યા વિના પાયો દુઃખ અનંત, આવું જે આત્મ સ્વરૂપ છે એને સમજ્યા વિના જીવ અનંત 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 દુઃખ પામ્યો હોય 84 લાખ ના પરિભ્રમણ માં, તો આ એક જ કારણે છે. એને શુદ્ધ ભાવ નો અનંત કાળ ના મહિમા આવ્યો છે, શુદ્ધ ભાવ ના ફળો નો પુણ્યના ફળો નો મહિમા આવ્યો છે, શુદ્ધ ક્રિયા નો મહિમા આવ્યો છે, 12મી દોડધામ થાય એનો મહિમા આવ્યો છે, પોતાના સ્વરૂપ ને ઓળખીને એનો મહિમા આવ્યો. મહિમાવંત છે એનો મહિમા કરવાનો છે, નથી ને કૃત્રિમ મહિમા કરવો છે અથવા ખોટા વખાણ કરવા છે એમ નથી. આજે શાંતા પણ લઈએ છીએ તો 12માં યોગેશ્વરી પધારે આપણે આંગણે આપણા ઘરે રહેવાના હોય ત્યારે આપણને ઉલ્લાસ ને હરખ થાય. લગભગ કામ મૂકી દો, વેપાર ધંધો પણ હમણાં મૂકી દો અને એક ગુરુદેવ ના સાનિધિ મારો. આપણા ઘરે પધાર્યા છે એનાથી બીજી મોટી વાત કઈ હોય. નિરાજ કોઈ પધારવાના હોય, આપણે ત્યાં આહાર દાન હોય, એથી વધારે ઉલ્લાસ આવે. મહેન્દ ભગવાન નું સમર્પણ આપણે આંગણે થવાનું હોય તો એથી વધારે ઉલ્લાસ આવે. અને સિદ્ધ ભગવાન તો સીધા લઈ છોડતા નથી, પણ આ તો એક તર્ક છે કે સિદ્ધાલય છોડીને ઘરે બિરાજવાના હોય તો એથી વધારે ઉલ્લાસ આવે. કે આમ તો કોઈ બી બનતું નથી ને બીનું, આપણા ઘરે સિદ્ધ પ્રભુ નો વાસ. અહીંયા કે છે કે એ બધા તો હજી પરદેવ છે, તારા સિદ્ધ પ્રભુ નો વાસ તું પોતે જે સ્વરૂપે છું તારામાં છે એનો તને મહિમા નહીં. એ વાત કેટલી અચરજ ઉપજાવે એમ કે બહારમાં આત્મ થાય છે તો અંદરમાં તો એથી પણ આગળની વાત છે.
બરોબર,
કા એનો મહિમા નહીં એમ કે છે. એનું અજ્ઞાન છે, એની સમજણ નથી, એની ઓળખાણ નથી, તેથી એનો મહિમા નથી. જો એનો ઓળખાણ પૂર્વક એક વાર મહિમા આવે તો બીડો પાર થાય. જેની અવલોકના કરતા પરમેશ્વર પદ પમાય એમ લખે છે બિચિંદી અનુભવ પ્રકાશમાં. જેની અવલોકના કરતા પરમેશ્વર થવાય એવી અવલોકના તો કરતો નથી એમ કે છે. અને ભવ ભ્રમણ માં અનેક ભવ થાય, તિર્યન જાદી ના ભવ થાય એવા પરિણામ ને હોશે હોશે ઉત્સાહ થી કરે છે. એ કેટલું પોતાનું અહિત કરે છે એનો વિચાર કરે તો એમાં એ એક વાર ઉભો રહી જાય, એવું અટકી જાય. એ વિચાર માટે આ સ્વાધ્યાય છે, આ ઓળખાણ માટે સ્વાધ્યાય છે. કે તારામાં અનંતી શક્તિઓ ભરી પડી છે અને એક એક શક્તિ અનંત સામર્થ્યવાન છે. પ્રત્યેક શક્તિનું સામર્થ્ય જોઈએ તો કોઈ પાર ના આવે એટલું સામર્થ્ય છે. એક એક શક્તિ અનંત ભાવમાં વ્યાપક છે. જે આત્મ સ્વરૂપને નજરમાં લેતા આખા જગતની ઉપેક્ષા થવી સહજ છે. જે જગતના અનેક પદાર્થોની આ જીવની અપેક્ષા રહે છે કે મને આ હો, મને આ હો, મને આ હો, આ હો, આ હો, એ ગમે તે ઝેરના ઇન્દ્રાસન ત્રણ લોકનું રાજ હોય તો પણ ઉપેક્ષા થવી જેની આગળ સહજ છે. કેમ કે પરની અપેક્ષામાં આર્ત ધ્યાનનું દુઃખ પણ થાય છે. જ્યારે જીવને પર અપેક્ષિત પરિણામ થાય છે ત્યારે આર્ત ધ્યાન ઉત્પન્ન થાય છે અને આર્ત દુઃખનું નામ છે. દુઃખનું બીજું નામ જ આર્ત છે અને આર્તનો અર્થ થાય છે દુઃખ. દુઃખરૂપ ધ્યાન થાય છે એમાં સુખ ક્યાં છે? એ તો કલ્પના કરી કઈ ને સુખ કલ્પીને રોકાઈ જાય છે, બાકી છે તો ત્યાં દુઃખ જ હોય. એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, આ મૂળ સ્વરૂપની વાત છે. જે આત્માનું મૂળ સ્વરૂપ છે, આમાં લીધું હતું ને અવલોકનમાં, મૂળ ચૈતન્ય, મૂળ ચૈતન્ય, મૂળ ચૈતન્ય સ્વભાવ, આ મૂળ સ્વરૂપની વાત છે. શક્તિ એટલે મૂળ સ્વરૂપ આત્માનું. પ્રત્યેક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે. હવે અનંત શક્તિઓ છે તે બધી જુદી જુદી પડી નથી. પ્રત્યેક શક્તિ છે તે જુદી જુદી પડી નથી, એક અભેદ પદાર્થ છે એની જ અનંત શક્તિઓ છે.
બરોબર.
આત્માને ઓળખવા માટેનો મૂળ સ્વરૂપમાં આશય છે. સમયસારના પરિશિષ્ટમાં અમૃતચંદ્ર આચાર્ય મહારાજે આ વિશેષ વાત લખી છે. કેમ કે પોતે સૂત્ર કરતા કુંદકુંદાચાર્ય દેવ ના ટીકાકાર કરે છે, ત્યાં સૂત્રની જયારે ટીકા કરે છે ત્યારે તો સૂત્રને અનુસરીને જે કઈ કહેવું હોય તે કહે છે. એમાં આત્મ સ્વરૂપની અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિની વિધિની અનેક પ્રકારે વાત કરી છે, છતાં એ મનમાં એમ રહ્યું છે કે આત્મામાં જે મૂળ શક્તિઓ છે, જે મૂળ અસલ સ્વરૂપ છે, એમાં કેવી કેવી દિવ્ય શક્તિઓ છે. જેટલી જ્ઞાનમાં આવે છે એટલી તો વર્ણન કરું. સૂક્ષ્મ જ્ઞાનમાં સૂક્ષ્મ જ્ઞાનના અનુભવ ગોચર થાય છે એટલી તો વાત કરું. એમાં 47 શક્તિની વાત કરી છે કે આત્મામાં આવી શક્તિઓ છે, આવી આવી શક્તિઓ છે. તે પ્રત્યેક શક્તિઓ અનંત ગુણોમાં વ્યાપક છે, જાણે એક શક્તિ બીજા શક્તિમાં વ્યાપક ભાવે હોય એ રીતે રહેલી છે. આમાં સ્પષ્ટીકરણ એ છે કે એક શક્તિ બીજી શક્તિ રૂપે થતી નથી, કે એક શક્તિ અનંત શક્તિ રૂપે થતી નથી, પણ શક્તિ એ દ્રવ્યનો અવયવ હોવાથી એમ પ્રત્યેક શક્તિ તે દ્રવ્યના અવયવભૂત હોવાથી એક અપેક્ષાએ તે દ્રવ્ય સ્વરૂપે છે, દ્રવ્યની વિશિષ્ટતા હોવાથી તે દ્રવ્ય સ્વરૂપે છે, પોતાની અપેક્ષાએ તે ગુણ સ્વરૂપે છે, શક્તિ સ્વરૂપે છે, અને આખા પદાર્થની અપેક્ષાએ તે દ્રવ્ય સ્વરૂપે છે. તે પ્રકાર જોઈને એક એક શક્તિ અનંત શક્તિઓમાં અનંત ગુણોમાં વ્યાપક છે એમ કહે છે અહીંયા ગુરુદેવ. આખું મૂંઝવણ થયેલું છે કે પ્રત્યેક શક્તિ સ્વતંત્ર અસહાય છે, સ્વતંત્ર છે. એક શક્તિના કાર્યને બીજી શક્તિના કાર્ય સાથે ભલે નિયમિત નિયમિત સંબંધ હોય તો પણ એની મદદ પહોંચતી નથી, તે કરતા કર્મ પણ નથી, તદ્દન સ્વતંત્ર અને અસહાય છે. અને શક્તિ જેનું નામ કહીએ એને જો બીજાની સહાય નહીં કર્યું હોય તો એનું નામ ખોટું પડે છે, ગુણવાચક નામ રહેતું નથી. શક્તિ એવું નામ આપીએ અને એની ભાઈ બીજાની જરૂર પડે તો એ શક્તિ ક્યાંની, છતાં એ શક્તિનું સ્વરૂપ કલ્પિત પણ એ જ્ઞાનમાં નહીં આવવું જોઈએ, વાસ્તવિક પણ એ જ્ઞાનમાં આવવું જોઈએ. તો કહે છે કે એ દ્રવ્ય સ્વરૂપે છે. દ્રવ્ય સ્વરૂપે કઈ રીતે છે કે અનંત ગુણોમાં વ્યાપક છે, અનંત ગુણોમાં એ વ્યાપે છે, અનંત શક્તિ એવો આખા દ્રવ્યમાં વ્યાપક છે. અનંતે અનંત શક્તિઓ પ્રત્યેક શક્તિઓ જો આખા દ્રવ્યમાં વ્યાપક હોય તો પ્રત્યેક અનંત ગુણોમાં વ્યાપક છે. આમ છે એનું એટલે એક રસ છે, અનંત ગુણોનો એક રસ છે એવો ગુણ ભંડાર છે. આત્માનો જે ગુણ ભંડાર છે એ અનંત શક્તિઓનો એક રસ છે એવો છે. એની ઓળખાણ થાય જેવું સ્વરૂપ એવું જ્ઞાનમાં આવે તો એ જ્ઞાન અનંત ગુણોના પરિણામને ઉલસાવીને અભેદ કરે છે. એ પરિણામ શક્તિનું પ્રવચન આત્મકર્મમાં આવે છે. સોમગઢ આવ્યા પહેલા શાંતિભાઈ સવૈયા છે, એમ ચાર પાંચ આત્મધર્મ વાંચવા આપ્યા હતા 2013 ની સાલ. ગુરુદેવ શ્રી સમીર શિખર ની યાત્રામાં હતા, સોનગઢમાં નહોતા. પાંચ આત્મધર્મ છે તમે વાંચો. 18 થી 19 મી પરિણામ શક્તિ છે. ઉત્પાદ ધ્રુવયુક્ત જે પરિણામ છે, પરિણામ જે શક્તિને લઈને થઈ રહ્યા છે, અસ્તિત્વમય પરિણામ શક્તિ છે. એવા આત્માનું અસ્તિત્વ જેનાથી આવે છે, એવી અસ્તિત્વમય જે પરિણામ શક્તિ છે, એવી શક્તિનું જ્ઞાન થતાં શક્તિવાન આટો પદાર્થ જ્ઞાનમાં આવે છે, ત્યારે એ શક્તિ અનંત ગુણોમાં વ્યાપક હોવાથી અનંત ગુણોનું ઓળખાણ થાય છે, આખા દ્રવ્યની ઓળખાણ થાય છે, ત્યારે એ આખું દ્રવ્ય છે એ શુદ્ધ પર્યાય પરિણામમાં લાગે છે. અને જ્યારે પરિણામ આવા શક્તિવાન દ્રવ્યને જોવે છે, ત્યારે પરિણામમાં અનંત શક્તિઓ શુદ્ધ પરિણમિત થઈને ઉછળવા લાગે છે. ગુરુદેવ શ્રીની શૈલી પુરુષાર્થ પ્રેરક હોવાથી એ ભાષા આવતી કે ઉછાળ તારા પરિણામને આવા શક્તિમાન દ્રવ્યો, તારા પરિણામનો ઉછાળો તું પાંચ ઇન્દ્રિયના વિષય ઉપર ખાય છે, મૂળા ઉછાળા ખાય છે ને, એના બદલે ઉછાળ તારા પરિણામ ને આવા શક્તિમાન પરમાત્મા દ્રવ ઉપર, એ બધી ભાષા એની અંદર જોઈ છે. દેવની પાસે આપને આત્મધર્મ વાંચો છો, એ ફરી વાંચવું દુકાને સમય મળે છે. પણ આ 47 શક્તિની વાત ક્યાં ક્યાં આવે છે બધામાં નથી, પણ એ ચાર પાંચ આત્મધર્મ માંથી એક વખત, તો એમાં આ તમે 47 શક્તિને સંબંધમાં વાંચ્યું છે કઈ? તો એ તો બહુ સૂક્ષ્મ વિષય છે, મારો ઉપયોગ કઈ ત્યાં સુધી ચાલતો નથી, બહુ સરળ પરિણામી હતા, મારો ઉપયોગ એટલો સૂક્ષ્મ કામ કરતો નથી, ભાઈ દુકાનના કામમાં તો ઉપયોગ સ્થળ અમે સ્થળ રહે, એમાં આવો સૂક્ષ્મ વિષય તો કાંઈ વંચાય નહીં. સવારથી માંડીને મોડી સાંજ સુધી રાત સુધી દુકાનનું કામ થાય, એટલે આથી બધું કરતા. મુદ્દાનો વિષય વાંચતા નથી એવું લાગે છે, કેમ કે અમારે ચર્ચાઓ થતી એમાંથી આ આત્મધર્મ આપ્યા હતા. આત્માની શક્તિઓની તો વાત ચાલેલી નહીં, તમે વાંચ્યા હોય સમજ્યો હોય તો કાંઈક તો વાત કરે માણસ. આ તો બહુ મૂળની વસ્તુ છે, આત્માની મૂળની વસ્તુ આની અંદર આવે છે. બહુ સરસ પરિણામ છે, બહુ સરસ વ્યાખ્યાન છે, એવા વ્યાખ્યાન છે એનો એક બહુ સારું એની અંદર ગુરુદેવશ્રીની શૈલી એક વિશિષ્ટ પ્રકારે જે આવતી એવી હતી કે જ્યારે કોઈ જીવ આવા શક્તિવાને જોવે છે ત્યારે સ્વદ્રવ રૂપે જોવે છે ને, મારું સ્વરૂપ આવું છે, ત્યારે દ્રવ તે રૂપ પરિણામમાં લાગે છે, પણ એ દ્રવ સ્વભાવ રૂપ પરિણમે છે. એવું જે સ્વભાવ પરિણમન છે તે શુદ્ધ પરિણમન છે, જેમ બરફ પીગળીને પાણી થાય એમ આવી શક્તિ માંથી પરિણામનો પ્રવાહ આવે છે, છતાં શક્તિ પીગળતી નથી. અહીંયા વિશિષ્ટતા એ છે, બરફ તો પીગળીને પાણી થાય છે ત્યારે એમ કહેવાય છે કે બરફનું પાણી છે, પર્વત હોય હિમાલય જેવો નદી પાણી થાય તો નદી નીકળે, અહીંયા તો આ પર્વત એવો ને એવો રહે છે, શક્તિઓનો પર્વત અંદરમાં એવો ને એવો રહે છે, અને એના પાન છે એ પરિણામમાં આખો શુદ્ધ સાગર છે, એ દરિયો ઉછળી ઉછળીને એ પર્વતને ધોવે છે, અંતર્મુખ થાય છે ને, એ શુદ્ધ સાગરનો પ્રવાહ ઉછળીને એ દરિયા એ પર્વતને નવડાવે છે, તો પણ એ ભગવાન એમને એમ ધીમ રહે છે, જેમ પ્રતિમાજી સ્થિર ધીમ છે, એમ અંદરમાં છે આખું પદ, આત્મપદ છે શક્તિ સ્વરૂપ, એમને એમ ધીમ રહે છે. બહુ પ્રવચનની શૈલીમાં અદભુત વાતો, આખું પુસ્તક આપણે તો બહાર પડી ગયું છે, આત્મપ્રસિદ્ધિ, આત્મપ્રસિદ્ધિ એ પહેલા પ્રવચન એના ઉપર લખાયેલું છે, જે આત્મધર્મમાં પ્રવચન આવી ત્યાર પછી એની એક સૂક્ષ્મ વિષયો આ વિષયમાં ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનમાં આવ્યા, ત્યારે તાજા વ્યાખ્યાન ફરીને લખીને આત્મવૈભવ એ નામનો ગ્રંથ બન્યો. એક જ વિષય ઉપર આપણે ત્યાં બહુ પુસ્તક છે. છે કે એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એટલે આખા દ્રવ્યમાં વ્યાપ વ્યાપક ભાવે અનંતે અનંત ગુણ રહે છે. અનંત ગુણમાં એક ગુણ બીજા ગુણ રૂપ નો હોય તો પણ બધા જ વ્યાપ વ્યાપક ભાવે રહે છે, એમાં કોઈ ગુણ ને છૂટતો એક દ્રવ્યની જેમ કલ્પનામાં લેવાય નહીં, એમ કહે છે. અનંત ગુણોમાં કોઈ એક ગુણ ન જોવો, પણ આખા દ્રવ્યની વિશિષ્ટતા રૂપે એને એકને જો, આખા દ્રવ્યના જ્ઞાન સાથે એની એક વિશિષ્ટતા રૂપે એને જુઓ, તેનું નિત્ય સ્વરૂપનું જ્ઞાન છે. આ ચિરવિલાસમાં એવું
આવ્યું,
ગુણ પરિણતિ ન કહો, દ્રવ્ય પરિણતિ કહો, એમ કરીને લે. પણ એ સિવાય આગળ એક નિશ્ચયનું પ્રકરણ છે, એમાં કહે છે કે એક એક ગુણને જુદો ન જુઓ, પણ આખા દ્રવ્યના અવયવ તરીકે, આખા દ્રવ્યની વિશિષ્ટતા તરીકે પ્રત્યેક ગુણને જોવો જોઈએ. એટલે દ્રવ્ય આખું જ્ઞાનમાં આવવું જોઈએ. જેમ હાથીની એક પૂંછડી જ્ઞાનમાં આવે, તો આખો હાથીની આ પૂંછડી છે એમ જ્ઞાનમાં આવે. એમ આખો હાથી જ્ઞાનમાં આવીએ તો હાથી સંબંધી કોઈ વિપરીત કલ્પના ન થાય. અવયવ અને અવયવી એમ એક સાથે જ્ઞાનમાં આવવું જોઈએ, એ રીતે ગુણ સ્વરૂપ સમજવું જોઈએ. એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, વળી એક એક શક્તિમાં બીજી અનંત શક્તિનું રૂપ છે. શક્તિ છે, જેમ કે જ્ઞાન શક્તિ માત્ર જાણવાનું કાર્ય કરે છે, જ્ઞાન શક્તિ છે તે જાણવાનું કાર્ય કરે છે, તે બીજી શક્તિનું ભલે કાંઈ ન કરે તો પણ બીજી અનંત શક્તિનું રૂપ એનામાં છે. એક જ્ઞાન લક્ષણ દ્વારા આખો આત્મા કેમ ઓળખાય છે, કે આખા આત્માનું જે અનંત શક્તિનું રૂપ છે તે એના ગુણના પર્યાયમાં પણ આવે છે. કેમ કે જ્ઞાન ગુણ પરિણમે છે ને, બીજા બધા ગુણો અશુદ્ધ પરિણમતા હોવાથી આત્માનું રૂપ નથી આવતું. જ્યારે જ્ઞાનમાં, જ્યારે જ્ઞાન ભલે પર સન્મુખ થઈને દોષ ઉપર આશ્રિત ભાવે પરિણમે, તો પણ એની જાણવાની શક્તિ ગઈ નથી. અને એ જાણવાની શક્તિ છે એ આત્માનું રૂપ છે, એમ કે એમાં અનંત ગુણ નું રૂપ છે. તેથી ઓળખાણ ત્યાંથી કરાવે છે. આની અંદર આટલું રહસ્ય છે કે આત્માને ઓળખવાથી કે જ્ઞાન લક્ષણ દ્વારા, જ્ઞાનના યોગ દ્વારમાં એના સ્વભાવને અવલોકવો, એના સ્વભાવને ચિંતવવો, એના સ્વભાવને ચિંતવતા ચિદરસની ઉત્પત્તિ થાય. ચિદરસ છે તે આત્મરસ છે, એટલે એમાં રસ થાય છે, એમાં મહિમા આવે છે. શક્તિ જયારે જણાય ત્યારે એના મહિમા આવ્યા વિના રહે નહીં. એક દડા જેવો એક પદાર્થ પીડ્યો હોય ને કોઈ એમ કહે કે આઘા રહેજો, આખું પ્રકરણ છે એક એક શક્તિ ને અનંત ગુણ નું રૂપ છે. આ ચિદવિલાસ છે એ દીપચંદજી નો બહુ નાનો ગ્રંથ છે પણ સિદ્ધાંતની ઘણી સૂક્ષ્મ વાતો આ ગ્રંથમાં છે. બહુ સૂક્ષ્મ વિચારણા હોય તો આ ગ્રંથ સમજમાં આવે એવો એવો ગ્રંથ છે, સિદ્ધાંત નો ગ્રંથ છે. એક ગુણમાં સર્વ ગુણો નું રૂપ સંભવે છે એવું એક પ્રકરણ છે, ઓગણી શીખવાનું છે. કેટલીક શક્તિઓના પણ વર્ણન કર્યું છે પોતે, કેટલીક શક્તિઓનું પણ વર્ણન કર્યું છે. એક ગુણો માં સર્વ ગુણો નું રૂપ સંભવે છે. વસ્તુમાં અનંત ગુણો છે તે એક એક ગુણો માં સર્વ ગુણો નું રૂપ સંભવે છે. કઈ રીતે તે કહે છે કે જો સત્તા ગુણ છે તો સર્વે ગુણ છે. સર્વ ગુણ નું છેપણું છે, અસ્થિપણું છે, એ સત્તા અસ્તિત્વ શક્તિ નું રૂપ છે. સર્વ શક્તિઓમાં જે સર્વ શક્તિ નું અસ્તિત્વ છે તે સત્તા ગુણ નું અસ્તિત્વ શક્તિ નું રૂપ છે. અસ્તિત્વ ગુણ જાણવાનું કાર્ય નથી કરતો, જ્ઞાન ગુણ ભલે જાણવાનું કામ કરે છે અને અસ્તિત્વ ગુણમાં જાણવાની શક્તિ નથી, છતાં જ્ઞાન ગુણ ને અસ્થિપણા નું રૂપ છે. આમ છે માટે સત્તા વડે સર્વ ગુણો ના અસ્તિત્વ ની સિદ્ધિ થઈ. જો સૂક્ષ્મત્વ ગુણ છે તો સર્વે ગુણો સૂક્ષ્મ છે. આત્માના પ્રત્યેક ગુણ ગુણ સ્વરૂપે અતિ સૂક્ષ્મ છે, પર્યાય ઉત્પાદ રૂપ થાય છે તે વ્યક્ત છે. ગુણો ગુણ રૂપે અવ્યક્ત રહે છે, જેમ દિવાળીમાં અગ્નિ શક્તિ રૂપે છે તે અવ્યક્ત અગ્નિ છે. એ દિવાળીને સળગાવે ત્યારે એનો જે ભડકો થાય તે વ્યક્ત રૂપ અગ્નિ છે. વ્યક્તરૂપ અગ્નિને તો અગ્નિ સૌ કોઈ સમજી શકે, પણ અવ્યક્તરૂપ અગ્નિને સમજે તો એની શક્તિ કેટલી કે આખા જગતને બાળે એટલી અનંત શક્તિ છે.
બરાબર,
અગ્નિમાં શક્તિ કેટલી કે આખા જગતને બાળે એટલી. આ દરિયામાં દાવાનળ લાગે છે, કે છે કે નહીં, દરિયામાં પણ દાવાનળ લાગે છે. એમ જે ગુણોનું સ્વરૂપ છે એ અવ્યક્ત હોવાથી સૂક્ષ્મ છે. કેમ સૂક્ષ્મ છે? કે આત્મામાં સૂક્ષ્મત્વ નામની શક્તિ છે, તેથી સર્વગુણોનું રૂપ પણ સૂક્ષ્મ છે. સર્વગુણોનું સૂક્ષ્મ રૂપ છે એ સૂક્ષ્મ શક્તિનું રૂપ છે.
બરાબર,
આમ છે. તે સર્વગુણો સૂક્ષ્મ છે. જો વસ્તુત્વ ગુણ છે તો સર્વે ગુણો સામાન્ય વિશેષતા સહિત છે. વસ્તુત્વ ગુણને લઈને દરેક ગુણ પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. જ્ઞાન ધ્યાનને જાણવાનું પ્રયોજન છે, આનંદ ગુણને સુખ ગુણને સુખ ને આનંદના અનુભવનું કાર્ય છે. એવું જે ગુણ પોતાના પ્રયોજનભૂત કાર્યને કરે છે, વસ્તુત્વ ગુણનું કાર્ય શું? પોતાના પ્રયોજન કાર્યને કરવું. તે દરેક ગુણો એવું કરે છે, એવું એનું રૂપ છે. દરેક ગુણને વસ્તુત્વ ગુણનું દરેક ગુણોને રૂપ છે. કાર્ય પોતાનું સ્પેસિફિક છે, જ્ઞાનને જાણવાનું, દર્શનને દેખવાનું. એમ છતાં પણ એને બીજા ગુણોનું રૂપ છે, બીજા અનંત ગુણોનું રૂપ છે. આમ લીધું છે. દાખલા તરીકે શ્રદ્ધા ગુણ છે, એક શારીરિક સમ્યક દર્શન થાય છે ત્યારે પૂરો પરિણમી જાય છે. છતાં તે કાળે જ્ઞાન પૂરું નથી પરિણમતું, તે કાળે ચારિત્ર પૂરું નથી પરિણમતું, તે કાળે આનંદ પૂરો નથી પરિણમતો. વળી આગળ ચાલો ત્યારે બારમા ગુણ સ્થાને ચારિત્ર ગુણ પૂરો થાય છે પરિણમવામાં, છતાં જ્ઞાન ત્યાં પૂરું નથી પરિણમતું. એટલે એમાં પ્રત્યેક ગુણની ચોક્કસ પ્રકારે પરિણમવાની પોતાની સ્વભાવ સ્થિતિ છે. પણ સિદ્ધ પદ એવું છે કે જેમાં સર્વે ગુણો પૂરા શુદ્ધ પરિણમે છે અને કોઈ ગુણ અશુદ્ધપણે પરિણમતો નથી. જે અરિયંત અવસ્થામાં સૂક્ષ્મત્વ ગુણ છે એ હજી પૂરો શુદ્ધ નથી પરિણમ્યો, અસિદ્ધત્વ છે ને, અરિયંત દશામાં અસિદ્ધત્વ છે. ત્યારે જે ચાર અઘાતી રહ્યા એમાં વેદની આયુષ નામને ગોત્ર, એમાં જે સૂક્ષ્મત્વ ગુણ છે એ શુદ્ધ નથી પરિણમ્યો. કેમ કે એમને ગોત્ર છે, નામ છે, એ બધું છે, એ સૂક્ષ્મત્વ ગુણની વિરુદ્ધ પરિણમન છે. ત્યાં તો કેટલા ગુણ ત્યાં અશુદ્ધ પરિણમ્યા છે, પણ જે ભાવ ગુણ છે, દર્શન જ્ઞાન ચારિત્ર, ત્યાં એ પૂરા શુદ્ધ થઈ ગયા છે અરિયંત દિશામાં. એટલે ત્યાં કેવળ જ્ઞાન છે, પૂરો આનંદ ને પૂરું સુખ છે, જેટલું સિદ્ધ દિશામાં છે એટલું. પણ એ તો ચોક્કસ સ્થિતિ છે. આખા આત્મ પદાર્થનું એ જે વિજ્ઞાન છે, એના ગુણધર્મો સંબંધીનું વિજ્ઞાન છે, એ સ્પષ્ટ છે જૈન દર્શનમાં, કે આત્મા આવો પદાર્થ છે અને એના પરિણામના આ પ્રકારના નિયમો છે. એનું ઉલ્લંઘન કર્યા વિના પ્રત્યેક આત્મવસ્તુ આત્મદ્રવ્ય પરિણમે છે. એના ઉલ્લંઘન કરીને કોઈ આત્મદ્રવ્ય ક્યારે પણ પરિણમતો નથી. તે સર્વે ગુણો સૂક્ષ્મ છે. જો વસ્તુત્વ ગુણ છે તો સર્વે ગુણો સામાન્ય વિશેષતા સહિત છે. જો દ્રવ્યત્વ ગુણ છે તો દ્રવ્યને દ્રવે છે, વ્યાપે છે, અનંત ગુણો પરિણામ રૂપે દ્રવ્યા કરે છે, એ દ્રવ્યત્વ ગુણનું રૂપ છે. ગુણ માંથી પર્યાયનું દ્રવ્યું થાય છે એ દ્રવ્યત્વ ગુણનું રૂપ છે, એમ કે છે. જો અગુરુ લઘુત્વ ગુણ છે તો સર્વ ગુણો અગુરુ લઘુ છે, એમ કોઈ પર્યાય ઘટીને સર્વનાશ ગુણ નો થાય નહીં, વધીને કોઈ ઉલ્લંઘ પોતાની મર્યાદા બહાર જાય નહીં. જો અબાધિત ગુણ છે તો સર્વ ગુણોમાં અબાધાપણું છે, જો અમૂર્તિક ગુણ છે તો સર્વ ગુણો અમૂર્તિક છે. જ્ઞાન દર્શન ચારિત્ર આદિ બધા ગુણો અમૂર્તિક છે કે અમૂર્તિક એનું ગુણ છે, બધા ગુણોમાં પણ અમૂર્તિકપણાનું રૂપ છે. આ પ્રમાણે એક એક ગુણ સર્વમાં છે અને તે સર્વની સિદ્ધિનું કારણ છે. એક ગુણ સર્વગુણની સિદ્ધિનું કારણ છે, એક ગુણ એના યથાર્થ સ્વરૂપે નિશ્ચય સ્વરૂપે જણાય તો આખું દ્રવ્ય જણાય, એક ગુણ ને જણાય આખા દ્રવ્યનું જ્ઞાન થાય. તેથી જ્ઞાન લક્ષણ દ્વારા આખા દ્રવ્ય આખો જ્ઞાનમય આત્મા અનંત ગુણમય આત્મા ઓળખાઈ જાય છે. ભલે ભિન્ન ભિન્ન ગુણો ન ઓળખાય પણ અભિન્નપણે અભેદપણે આખું દ્રવ્ય ઓળખાય છે. આમ છે એની પર્યાયો વ્યંજન પર્યાયને એ વિશે સાધો છે. એમાં ઉપચાર ને અનુપચાર ને જાતિ ને એવી ઘણી વાત લીધી છે. બહુ સૂક્ષ્મ વિષય છે આ ગ્રંથની અંદર. કહે છે કે એક એક શક્તિ માં બીજી અનંત શક્તિઓનું રૂપ છે, તેથી જ્ઞાન શક્તિ માં પણ અનંત શક્તિનું રૂપ છે. તેથી જો જ્ઞાન શક્તિને એના પર્યાય ઉપયોગથી શક્તિને જોવામાં આવે, ઉપયોગ દ્વારથી શક્તિને જોવામાં આવે તો અનંત ગુણમય આત્મદ્રવ્ય જ્ઞાનમાં આવે. એટલે એમ કહે છે કે જ્ઞાન લક્ષણથી લક્ષ્ય એવો આત્મા પ્રસિદ્ધ થાય છે. વળી જ્ઞાનમાં વેદકતા ધર્મ હોવાથી માત્ર તેને વિચારનો વિષય લેવાનો નથી, તે ઉપયોગમાં જ્ઞાનનું વેદન હોવાથી તે વેદનથી પ્રસિદ્ધ થાય છે એમ લેવું છે. જે ઉપયોગની લક્ષણની ચર્ચા કરી છે, સુરતાલી શક્તિ પહેલા જ આટલો વિષય ચાલ્યો છે પરિશિષ્ટમાં, સમયસારમાં આ સુરતાલી શક્તિનું વર્ણન કરે છે. એ પહેલા આ ચર્ચા કરી છે અમૃતચંદ્ર આચાર્યજીએ કે તે ઉપયોગમાં લક્ષણ દ્વારા લક્ષ્યની પ્રસિદ્ધિ છે, તે વેદનથી પ્રસિદ્ધિ છે, માત્ર વિચારથી પ્રસિદ્ધિ નથી. આ જ્ઞાન થી આવો જ્ઞાનમય આત્મા એમ વિચાર કરે અને એ વિચાર કર્યો માટે વિચાર જ્ઞાનમાં આત્મા પ્રસિદ્ધ થયો, એમ આત્માની પ્રસિદ્ધિ નથી.
બરોબર,
વેદનથી પ્રસિદ્ધિ છે એ વાત. આત્મા સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે, ત્યાં એવો શબ્દ પડ્યો છે. સ્વસંવેદનથી આત્મા પ્રસિદ્ધ છે એવી વાત લીધી છે. કારણ કે ત્યાં વેદનમાં શું છે કે હું આવો છું એમ સ્વનું સંવેદન થાય છે. વેદન થાય છે એમ પછી શબ્દ ન લીધો, પણ સ્વનું સંવેદન થાય છે એવા સ્વસંવેદન થી આત્મ સ્વરૂપ ની પ્રસિદ્ધિ છે એમ લીધું છે. આચાર્યોના આવા જે કથનો રહી ગયા છે એ તો બહુ મોટી વાત થઈ ગઈ છે. આ કાળમાં પ્રશ્ન ઉઠાવ્યો છે આ વાત કરવા માટે કે જ્ઞાન લક્ષણ થી આત્મદ્રવ અભિન્ન છે, જ્ઞાન જુદું ને આત્મા જુદો એમ નથી, તો પછી એક જ અભિન્ન તત્વમાં લક્ષ લક્ષણ નો વિભાગ શા માટે કરવામાં આવે છે? આવો પ્રશ્ન ઉઠાવ્યો, એના ઉત્તરમાં આ વાત કરી છે કે પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વ ને લીધે લક્ષ લક્ષણ નો વિભાગ કરવામાં આવ્યો છે. એક પ્રસિદ્ધ છે, જ્ઞાન પ્રસિદ્ધ છે, જ્ઞાનમાં પ્રસિદ્ધપણું છે, અને તે પ્રસિદ્ધ જ્ઞાનના પ્રસિદ્ધપણાને લઈને આત્માનું પ્રસાદ્યમાનપણું છે. જ્ઞાનના પ્રસિદ્ધપણાને લીધે આત્માનું પ્રસાદ્યમાનપણું હોવાને કારણે પ્રસિદ્ધત્વ અને પ્રસાદ્યમાનત્વનો સ્થિતિ જોઈને એનો વિભાગ કરવામાં આવ્યો છે. એક વાત, જ્ઞાન પ્રસિદ્ધ છે, અહીંયા જ્ઞાન પ્રસિદ્ધ છે. કારણ કે કેમ જ્ઞાન પ્રસિદ્ધ છે? આ જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થાય છે અને આ ઘટપટ આદિ પદાર્થોને જાણે છે માટે જ્ઞાન પ્રસિદ્ધ છે, એવી વાત જ અહીંયા નથી લીધી. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદન થી સિદ્ધપણું છે. આમ લીધું છે, આટલા શબ્દો છે. જ્ઞાનની પ્રસિદ્ધિ ની સિદ્ધિ, સિદ્ધિ એટલે સાબિતી. જ્ઞાનની પ્રસિદ્ધિ ની સિદ્ધિ સેનાથી છે? કે સ્વસંવેદન થી છે. એમ કહીને એમ કહી દીધું કે ભાઈ, તને તારું જ્ઞાન સ્વપણે વેદનમાં આવે એવું એ જ્ઞાનનું સ્વરૂપ છે. તારે જો જ્ઞાનના સ્વરૂપને સમજવું હોય તો વેદનથી સમજ.
બરોબર,
વિચારથી સમજ નહીં પણ વેદનથી સમજ. તો વેદનથી તને સિદ્ધિ થશે, વેદનથી જ્ઞાનની સિદ્ધિ થશે. કેમ કે જ્ઞાનમાં પ્રસિદ્ધ વેદન પ્રગટ વેદન છે અને એ પ્રગટ વેદનની સિદ્ધિ સ્વસંવેદનથી છે, અને સ્વપણે અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે. એ તો આગળ જે બોલાવશે આપણા પરમાગમ સારમાં કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે, તે જ જ્ઞાનાનુભૂતિ છે, તે જ આત્માનુભૂતિ છે. બસ આમ કાર્યની સિદ્ધિ, નિજ કાર્યની સિદ્ધિ આ પ્રકારે છે. એ આવી ચર્ચામાં પણ બહુ સૂક્ષ્મ રહસ્યભૂત વાતો પરમાગમની અંદર રહેલી છે. સમયસાર તો મહાન પરમાગમ છે, એમાં આવા બધા વિષયો બહુ સારી રીતે પડ્યા છે. કાઉન્સ જ્ઞાન વેદાય છે, જ્ઞાન છે એ વેદાય છે. ભ્રમથી જીવ એમ માને છે કે ખાટું ખારું વેદાય છે, શીત ઉષ્ણ વેદાય છે, ઉમાળું ખરબચડું વેદાય છે, પણ ખરેખર તો જ્ઞાન વેદાય છે.
બરોબર,
જ્ઞાનમાં જ્ઞેયનો પ્રવેશ નહીં થઈ શકતો હોવાથી અથવા સર્વકાળે જ્ઞાનમાં જ્ઞેયનો અભાવ હોવાથી ભલે પ્રતિબિંબ ભલે આવે પણ કઈ જ્ઞેય આવતું નથી, અને એ પ્રતિબિંબ પણ જ્ઞાનનો જ પર્યાય છે. એટલે જ્ઞાનમાં જ્ઞાન જ હેતુ હોવાથી અને જ્ઞેયનો કદી સ્પર્શ માત્ર પણ નહીં હોવાથી અથવા પ્રવેશ માત્ર પણ નહીં હોવાથી ખરેખર પ્રત્યેક જીવને જ્ઞાન વેદાય છે. પછીનું વાક્ય જે છે, અર્થાત જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદન રૂપ અનુભવમાં આવે છે. વેદન રૂપ અનુભવમાં આવે છે એમ ન કહ્યું, પણ સ્વસંવેદન રૂપ અનુભવમાં આવે છે. પણ એની ભ્રમણાને લઈને એનું ધ્યાન એના ઉપર જતું નથી. ભ્રમણા એમ છે કે મને પર વેદાય છે, મને પૂદગળ વેદાય છે, પછી શીત ઉષ્ણ રૂપે કે ગમે તે પ્રકારે ખારા ખાટા રૂપે પણ મને પૂદગળ વેદાય છે. એમ પૂદગળના સ્વાદને એ વેદે છે એ એની ભ્રમણા છે. વસ્તુતાએ એકલા જ્ઞાનાનુભવને જોવે, વસ્તુતાએ અંદરમાં એકલા જ્ઞાનાનુભવને જોવે તો જ્ઞાનમાં અન્ય જ્ઞેયનો સદંતર અભાવ છે. જ્ઞાનમાં જ્ઞેયાકારપણે પણ જ્ઞાનનો જ અનુભવ છે, અને વગર નિરાકાર પણે પણ જ્ઞાન નો જ અનુભવ છે, જ્ઞાન માં જ્ઞાન નો જ અનુભવ છે. જો એને વેદન થી જોડે તો એને એનું સ્વભાવ સ્વરૂપ જ્ઞાન માં અનુભવ ગોચર થાય છે, ત્યારે એને આત્માનો અનુભવ થયો એમ કહેવામાં આવે છે. જ્ઞાન નો અનુભવ કહો કે આત્માનો અનુભવ કહો. અનંત ગુણના અનંત ભવના અનુચ્છેદક જે અનુભૂતિ કઈ છે, અનંત ભવનું છેદક શું છે, ભવ ભ્રમણનું છેદક સ્વાનુભવ કયો છે, એ સ્વાનુભવની પ્રાપ્તિની આ રીત છે. આખી સમયસારની 15 ગાથાની ટીકા આ એક જ પોઈન્ટ ઉપર છે. જ્ઞાનના વેદનના અનુભવ ઉપર 15મી ગાથા એક જ પોઈન્ટ ઉપર છે. આચાર્ય તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાદ્યમાન દ્રવ જે તદ અવિનાભૂત છે, એ જ્ઞાન ની સાથે અવિનાભાવી સંબંધ ધરાવે છે, એવા અનંત ધર્મોના સમુદાય રૂપ જે મૂર્તિ છે, અનંત કેવી ભાષા આવે છે આચાર્ય, અનંત ધર્મના સમુદાય રૂપ એક મૂર્તિ છે તે આત્મા છે એમ કેવું છે. સંસ્કૃત એનું બહુ સારું છે. પ્રસિદ્ધમ હિ જ્ઞાનમ, જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વા, જ્ઞાન માત્ર એવા આત્માની સ્વસંવેદન થી સિદ્ધિ હોવાને લીધે આમ કહે છે. જ્ઞાન માત્રસ્ય, જ્ઞાન માત્ર ને સ્વસંવેદન થી સિદ્ધપણો હોવાને લીધે તેન પ્રસિદ્ધેન પ્રસાદ્યમાન તદ અવિનાભૂતાન અનંત ધર્મ અનંત ધર્મ સમુદાય સમુદયમ મૂર્તિ હિ આત્મા. આમ આત્માની મૂર્તિ ખડી કરે છે એ જ્ઞાન ઉપરથી અખંડ આત્માની જે મૂર્તિ છે એને ખડી કરી દે છે. પ્રસાદ્યમાન એટલે પ્રસિદ્ધિ થવા માટે જે પ્રસિદ્ધ થાય છે, પ્રસિદ્ધ થઈ રહ્યું છે એવું જે આત્મદ્રવ, એ આત્મદ્રવ્યમાં પ્રસાદ્યમાન પણ છે, એ પ્રસિદ્ધ જેના દ્વારા જે પ્રસિદ્ધ થાય તેને પ્રસાદ્યમાન કહેવામાં આવે છે. આખો ગ્રંથ સમયસાર છે. એક આત્મજ્ઞાન કેમ થાય એના ઉપર નો વિસ્તાર છે. બહુ દરકાર લાવીને ઘણી આ વિષયની એકદમ દરકાર જાગે, એકદમ આવશ્યકતા જાગે, ઘણી જરૂર ભાસે, કે જેમ હવા નહીં મળે તો શ્વાસોશ્વાસ નહીં લેવાય, ને શ્વાસોશ્વાસ નહીં લેવાય તો મૂંઝાઈને મરવું પડશે, એવી જરૂરિયાત લાગે. મારું સ્વરૂપ એનાથી હું અજાણ્યો, હું હિત કેવી રીતે કરીશ, મારા જ સ્વરૂપથી હું મારા મૂળ સ્વરૂપથી હું અજાણ્યો હોઉં તો હું મારું હિત કેમ કરી શકું, કે કરી શકવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેથી પ્રથમમાં પ્રથમ મારા હિત માટે, મારા કલ્યાણ માટે મારા સ્વરૂપને એકવાર હું સમજી લઉં, ઓળખી લઉં, અનુભવ કરી લઉં તો જ હિત થાય, અને હિત અહિતનો યથાર્થ વિવેક થાય એ મુદ્દાથી એને એક જ ધ્યેયથી એનો સર્વ ઉદ્યમ ચાલવો જોઈએ, સર્વ પ્રયત્ન ચાલવો જોઈએ, તો એને આત્મા ન મળે, ન સમજાય, ન અનુભવાય એ પ્રશ્ન રહેતો. શું કહે છે કે એ રીતે એક એક શક્તિ ને અનંત ગુણ નું રૂપ છે, એક એક શક્તિ બીજી અનંત શક્તિમાં નિમિત્ત મળી દરેક શક્તિનું કાર્ય થાય છે તેમાં નિયમિત નૈમિતિક પરસ્પર સંબંધ પણ ઉત્પન્ન થાય છે. ઘણી વાતો ગુરુદેવે ખોલી છે કે જેમ જયારે આત્માનું જ્ઞાન થાય છે ત્યારે એટલી જ્ઞાન શક્તિ કામ નથી કરતી. પ્રથમ પ્રતિભાસના કાળમાં પણ આવો મહાન આત્મા અંદરના પોતા સ્વરૂપે છે એમ જયારે સાક્ષાત સિદ્ધપદનો ભાવ ભાષણ થાય છે ત્યારે તેની રુચિ અનન્ય ભાવે ઉત્પન્ન થાય છે. અનન્ય ભાવે એટલે તેનાથી અન્ય ન રહી શકવાનો ભાવ, તેનાથી ભિન્ન નહીં રહી શકવાનો ભાવ, તેનાથી અભિન્ન અભેદ પરિણામ થાય એવા ભાવે રુચિ ઉત્પન્ન થઈ આવે છે. એને ખરેખર આત્માની રુચિ, આત્મરુચિ કહેવામાં આવે છે. આ રુચિ સિવાયનું જેટલું કોઈ રુચિનું પરિણમન છે તે પરની રુચિમાં જાય છે. એને આત્મરુચિ કહેતા નથી પણ એ પરની રુચિમાં જાય છે, અન્યની રુચિમાં જાય છે. એને આત્માની રુચિ નથી. જેને આત્માની રુચિ નથી એને આત્માની પ્રાપ્તિ થાય એ વાત રહેતી પરની રુચિ. કેમ કે રુચિ તો છે ને છે, ક્યાંય ને ક્યાંય રુચિ તો એનો વિષયમાં કામ કરે જ છે. જે આત્મરુચિ નથી તો અન્ય રુચિ છે, અન્ય રુચિ છે તો આત્મરુચિ નથી, એ સ્પષ્ટ છે. થોડીક આત્માની રુચિ ને થોડીક પરની રુચિ, એવું રુચિનું પરિણમન ક્યારે બની શકતું નથી. આમ છે એટલે સર્વ જીવોમાં કોઈ પણ જીને લ્યો તો કાં તો એને આત્મરુચિ છે ને કાં તો તેને અન્ય રુચિ છે. અને જ્યાં સુધી આત્મરુચિ નથી ત્યાં સુધી પુરુષાર્થ પણ આત્મિક પુરુષાર્થ રૂપે હોતો નથી. આ બધા નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આ લીધું ને, એક શક્તિને બીજી શક્તિ નિમિત્ત પડે છે. તો જેમ જ્ઞાન રુચિને નિમિત્ત પડે છે એ શ્રદ્ધા ગુણનું પરિણામ છે, એમ રુચિ અનુયાયી વીર્ય, રુચિ છે પુરુષાર્થ ગુણને નિમિત્ત પડે છે, વીર્ય ગુણને નિમિત્ત પડે છે. એટલે રુચિ પરમા હોય ને આત્માનો પુરુષાર્થ કાર્ય કરે એવું કદી બનતું નથી. વચનામૃતમાં પૂજી બેન એ વાત કરે છે કે રુચિ પરમા હોય અને કોઈ ઉપયોગને અંદરમાં વાળવાનો પ્રયત્ન કરે કે મારે તો આત્મામાં સ્થિર ઉપયોગ કરવો છે તો કદી એનો ઉપયોગ સ્થિર થાય નહીં. પ્રથમ રુચિ ફરે છે ત્યારે એનો ઉપયોગ લીન થાય છે, ત્યાં સુધી સ્વરૂપસ્થ ઉપયોગ થતા નથી. ઘણા જીવો આ વિજ્ઞાનને સમજ્યા વિના એમ વિચાર કરે છે કે આપણે બાહ્ય પદાર્થના બાહ્ય વિષયોનો ત્યાગ કર્યો છે માટે હવે સ્થિર આત્મામાં થઈએ, પણ એની રુચિ ક્યાં કામ કરે છે એની સમજ સુદ્ધા એને ન હોય અને ઉપયોગને વાળવાની અભિલાષા રાખે, આશા ધરે, એ આશા કદી ફળતી નથી. એમાં વિભાગ જ પડતા નથી ટકાવારીના. કાં તો 100% રુચિ બહાર છે ને કાં તો 100% રુચિ આત્માની છે. આમ છે. અને એ રુચિ આત્માની ક્યારે જાગે છે કે આત્માનું ભાવ ભાષણ થાય છે ત્યારે. જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા લક્ષમાં આવે છે ત્યારે એને આત્માની રુચિ પ્રગટે છે, ત્યારે એને આત્માનો પુરુષાર્થ પ્રગટે છે, ત્યારે એને આત્માનો અનુભવ થવાનો અવસર આવે. એ રીતે એક એક બીજી શક્તિમાં એ શક્તિઓ નિમિત્ત પડે છે, એવી એક એક શક્તિમાં અનંત પર્યાય છે. તે પર્યાય ક્રમે ક્રમે થતી હોવાથી તેને ક્રમવર્તી પર્યાયો કહેવામાં આવે છે.
જય સનાતન દિગંબર જયંધા.